నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వజ్రాయణం నమో లోయే సౌవసాహణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజేంద్రమూర్తి మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాశతే చిత్ స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
બીજો પાર વસ્તુ જે છે એ તો વેચી લેવાનું છે.
ગ્રહણ કે પદનો કે વિકાર નો ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગ નો ત્યાગ કરવો એનું સ્વરૂપ નથી. એને રાગ ને ક્યાં રહ્યો છે કે રાગ કે ત્યાગ કરે? રાગ નો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાય ને કરવી એ એના સ્વરૂપમાં
નથી. રાગ નો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાય ને કરવી એટલે ગ્રહણ કરવી. રાગ નો ત્યાગ અને નિર્મળ પર્યાય નું ગ્રહણ એ એના સ્વરૂપમાં નથી. ત્રિકાળી દ્રવ્ય એવું નથી. એમ ત્રિકાળી દ્રવ્ય વાત છે
એ તો પર્યાય સહેજ જ ઉત્પન્ન થાય છે. ત્યાં જે નિર્મળ પર્યાય પ્રકટ થઈ તે કહે છે કે ઘટવદ રહિત છે. તેમાં વિકારના ગ્રહણ ત્યાગ નથી. હવે આવી વાત સર્વક સિવાય બીજે ક્યાંય મળે એમ નથી. વિશેષ વધારે શુદ્ધતા છે? અહીં કહે છે કે ના, એમ છે જ નહીં. વિકારી શુદ્ધ એ વ્યાય ભાવમય દ્રવ્ય છે. એ તો જેમ છે તેમ જ છે. તેમાં કઈ કમી વૃદ્ધિ થતી જ નથી. કેમ કે તેમાં પરદ્રવ્ય પર ભાવના ગ્રહણ ત્યાગ નથી. આહા, અહીં તો વિશેષ પર્યાયની વાત સિદ્ધ કરવી છે.
અહીંયા તો વિશેષ પર્યાયની વાત સિદ્ધ કરવી છે. દ્રવ્યમાં તો ત્યાગ ઉપાદાન પ્રકૃતિ છે, પણ અહીંયા તો પર્યાયની વાત કરવી છે.
શક્તિ જે છે તે દ્રવ્યમાં ત્રિકાલ વ્યાપક છે અને દ્રષ્ટિવંતને તે પર્યાયમાં વ્યાપક થાય છે. શક્તિવાન એવું જે દ્રવ્ય છે તેની અંતરદ્રષ્ટિ અને અંતકમળતા થતા જે નિર્મળ રત્નત્રા પ્રકટ થયા તેમાં કહે છે કે ઘટવદ છે. કેમ કે તેમાં પણ પરદ્રવ્ય પર ભાવના ગ્રહણ ત્યાગ થતા નથી. કહો, આ અલૌકિક વાત છે. આજે બહુ સરસ બોલ્યું. દ્રવ્ય અખંડ છે.
સામાન્ય વિશેષ જ્ઞાન થાય છે. નાયકમાં તો રાગ નથી, પણ જેમાં જ્ઞાયક ગણાય છે એવી જ્ઞાનની પર્યાયમાં રાગ એ લીધું. અને એના આધાર રૂપે પછી ઉપયોગમાં ઉપયોગ છે. એમ રીતે કરવું ન બેસે પર્યાયમાં રાગ થતો નથી એના વિશે કઠિન કામ છે. પર્યાયમાં રાગ થાય છે પણ દ્રવ્યના આશરે રાગ ટળી જાય છે, એ પદ્ધતિ છે ને, ચાલતી પદ્ધતિ એ છે. એ છે અહીંયા કે છે કે પર્યાયમાં રાગ થતો જ નથી, પર્યાયમાં જ્ઞાન થાય છે એવું કે જેમાં આત્મા જણાય છે એવું જ્ઞાન થાય છે, એટલું લે એમ એ વિશે હતો. એવું સામાન્ય વિશે એટલે બે અખંડ જ છે, ધ્યેય પણ અખંડ અને જ્ઞેય પણ અખંડ છે. અનાદિ નતો, રાગની નહીં વાત કરો અટાણે, એવું સામાન્ય વિશે એ થઈ રહ્યા છે. એટલે રાગ થાય છે એમ દેખાતું નથી, રાગ થાય છે એને ટાળવો એમ નથી, આવું સ્વરૂપ છે જ્ઞાન ભાઈ વ્યાપક. ચેતીના ચેતન દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપક છે અને અર્યંતના દ્રવ્યગુણને જાણતા દ્રવ્યગુણ પર્યાય એવો જ હું છું એમાં અનુભવ થાય છે, એમાં રાગ યાદ નથી. એટલે કથનની પદ્ધતિના આવા પ્રકારો છે. એક આવો પ્રકાર એ છે કે અનાદિથી જ્ઞાન થાય છે, જેમ અર્યંતમાં દ્રવ્યગુણ પર્યાય એમ મારામાં દ્રવ્યગુણ પર્યાય સમાન સરખા છે, કેમ કે તો જ મળે ને,
તો જ મળે, ચેતન ચેતનાથી જ મળે.
હા, એટલે અધ્યાત્મ પ્રમાણથી વાત લેતી, આગમ પ્રમાણથી વાત ન લેતા અધ્યાત્મ પ્રમાણ. અધ્યાત્મ પ્રમાણમાં સામાન્ય એવું છે, સાકરના દ્રષ્ટાંતે કહ્યું, સાકરમાં દ્રવ્યગુણ પરિયે ત્રણેયમાં મીઠાશ
છે,
કડવાશ છે ને કડવાશ ને કાઢવી એમ છે, એવું સ્વભાવ જ છે. શુદ્ધ છે એ તો લીધો બરાબર છે, એને રાગ ને બાદ કરીને પર્યાય શુદ્ધ કઈ બરાબર છે, પણ ખરેખર તો ઉપયોગ સ્વચ્છ છે એમ મને વધારે ગમે, કે જેથી કરીને કોઈ વાદ વિવાદ નો પ્રશ્ન ન થાય. નહીતર તો શુદ્ધ પર્યાયમાં શુદ્ધતા છે તો પછી સંવર પ્રગટ કરવાનો પુરુષાર્થ ક્યાં રહ્યો એમ, અને તો એ તો નિશ્ચયાભાસમાં લક્ષણમાં આવી જાય છે.
અને
એ જ્ઞાનમાં એનો આત્મા ગણાયા કરે
નિયમ સાથે કલશ લીધા કારણ તત્વ ને કાયદો દોનો શુદ્ધ હે તો આપણે એસ લીધા કે અભી તું
અને આમાં પણ ઉપયોગમાં ઉપયોગ છે, પછી શુદ્ધ ઉપયોગ થયો એમ લીધું ને. આવું અવિપરીત જ્ઞાન જયારે જીવને ઉદભવે છે ત્યારે શુદ્ધ ઉપયોગ સિવાય કોઈ ભાવ સાથે કરતો નથી એમ, એટલે રાગ ઉત્પન્ન થતો નથી એમ.
આમ લોકોને પ્રશ્ન બહુ ઉઠે છે ઈ કળશ ઉપરથી, અત્યારે તો અજ્ઞાની છીએ અમે, તો કારણ તો શુદ્ધ છે પણ કાર્યમાં શુદ્ધતા ક્યાં છે, તો અમે કેવી રીતે માનીએ
એમ, એને પ્રશ્ન ઉઠે. એટલે મારી પદ્ધતિ સ્વચ્છતાની છે, હું શુદ્ધતાને કોઈ દી શુદ્ધ પર્યાય શુદ્ધ પ્રગટ થાય એમ કહેતો જ નથી.
એટલે
જ્ઞાન દેખાશે તો જ્ઞાનમય આત્મા દેખાય છે એમ, રાગ દેખાશે તો જ્ઞાન મય આત્મ નહીં દેખાય, તિરબોધ થઈ જાય.
રાગમાં
થોડીક
જણાય
છે, જ્ઞાન દેખાશે તો
તરંગો છે ને એમાં પણ આત્મા
ન દેખાય, તરંગો બંધ થઈ જાય, સ્થિર થાય ત્યારે અનુભવ થાય એવા જ્ઞાન માં આત્મા જણાય.
ઉપયોગ સામાન્ય
માં જણાય છે, એ ઉપયોગ પર સ્થિર થઈ જાય છે અનુભવ ના કાળે. સ્થિરતામાં સ્થિર તત્વ જણાય જાય છે. બહુ સારું અને ઊંચા પ્રકારનું, ઊંચા પ્રકારનું જરા
શૈલી જુદી પ્રકાર,
શૈલી જુદા
શરૂઆત થી રૂપાળા જુદી પ્રકાર,
આ પ્રકાર જુદો. એમાં રસબોળ છે ને, એમાં એવું છે ને આલંબન કરે છે, ખારા મીઠાની પર્યાયનું આલંબન કરે છે. બોલો, એટલે એ ત્રણેય દ્રવ્ય ઉપર એ સરખું હોય તો આલંબન હોય ને. બસ રાગ પ્રગટ થાય છે એવા દે,
રાગ ઉત્પન્ન થાય છે પછી રાગ નો નાશ કરવો છે એમ છે જ નહીં. રાગ તારી પર્યાયમાં છે જ નહીં, તારી પર્યાયમાં તો જ્ઞાન જ પ્રગટ થાય.
તારી પર્યાયમાં, મારી પર્યાયમાં જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે એવો જ્ઞાન પ્રગટ થાય. કેમ લે, અહીંયા જ વાત કરી કે રાગ મારી પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે જેમાં આત્મા ને રાગ બે જણાય છે એમ નથી લીધો, બિલકુલ નહીં. હા, એની વાત એકલું અનુભૂતિ સ્વરૂપ
ભગવાન આત્મા જણાય છે.
પાઠ એવો છે, યથાર્થ વાત છે. પેલા જ હનુમાનમય સ્વપ્રકાશ શક્તિ ઉપાર થાય છે. બીજું જણાતું નથી એટલે શું, હનુમાનમાં પણ એ આવ્યું ને જે અનુભવમાં આવે છે એની પેલા હનુમાનમાં ઈ આવે. પેલા એવું પડે કે રાગ અને આત્મા બે જણાય છે એમ નહીં, જાણનાર જ જણાય છે પણ
નથી
એ ઉપાર. ચાલો
અરે પરમાત્મા ના વેરે પડ્યા ભરતમાં પરમાત્મા ની વાણી સંસ્થામાં લઈ જઈ એ સદભાગ્ય છે. આ વાણી સાક્ષાત સદુપ્રમ છે. પ્રતિ સ્વરૂપ થી અજાણ કોઈ એનો વિરોધ કરો તો કરો, પણ આ સત્ય વાત છે, જીવ વચન છે. ભાઈ તું રાગ થી લાભ થવાનું માને પણ એ તો મિથ્યા માન્યતા છે, કેમ કે રાગ તારા સ્વરૂપમાં જ નથી તો તે તને કેમ લાભદાયક થાય. ખરેખર તો પર્યાય ને ગ્રહણ છોડવી એ પણ દ્રવી માને છે. ત્યાં તો પરના ને રાગ ના ગ્રહણ ત્યાં પોતાને માને એ તો ગ્રહણ વિખ્યાત છે, કેમ કે પરના ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. વિચાર તો કર, શું જીવે રજકણોને પકડ્યા છે તેને છોડે, સ્ત્રી કુટુંબ પરિવાર મહેર મકાન હીરા કે ધનાદિ સામગ્રી વગેરેને શું જીવ પકડ્યા છે, જીવ પકડ્યા છે કે એને છોડે? બિલકુલ નહીં, એને પકડા નથી ને એને છોડવાય નથી. પ્રશ્ન, તો દીક્ષા વખતે મુનિરાજ એ બધું ઘરવાર વગેરે છોડે છે ને? ઉત્તર, શું છોડે છે? ઘરવાર વગેરે બધું તો જ્યાં છે ત્યાં જ છે. એ તો પહેલા એ પદાર્થોમાં ઘરવાર વગેરેમાં આસક્તિ હતી, તે વિશેષ વૈરાગ્ય થતા સ્વરૂપ ક્લીનતા ત્રણ ગાઢ થવાથી છૂટી જાય છે. તો મુનિરાજે એ બધું છોડી દીધું એમ કથન માત્ર વ્યવહાર કરવામાં આવે છે. બાકી પરદ્રવ્ય ના ગ્રહણ ત્યાગ વાસ્તવમાં આત્માને છે જ નહીં. દીક્ષા કાળે મુનિરાજ ના આત્મામાં કઈ ઘટવત થાય છે એમ છે જ નહીં. આવી વાત સમજાણું કઈ વસ્ત્રાદી ને છોડે કે આહાર ને ગ્રહણ કરે એવો ચારિત્ર પર્યાય નો સ્વભાવ નથી. ચારિત્ર પર્યાય તો આત્મલીનતા રૂપ છે, તેમાં પરના ગ્રહણ ત્યાગ છે જ નહીં. હવે આ બધી હકીકત તો કોઈ જાણે નહીં અંદર ભગવાન આત્મા ચિદાનંદ અમૃત થોડાનંદ નો નાથ છે, તેનામાં કદી ગજબજ ન થાય એવો તેનો ત્યાગો પાદાન શૂન્ય સ્વભાવ છે. આ ત્યાગો પાદાન શૂન્ય શક્તિ છે તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આ શક્તિ દ્રવ્યની બીજી અનંત શક્તિમાં વ્યાપક છે ને અનંત ગુણની પર્યાયમાં પણ આ શક્તિનું રૂપ છે. તેથી તો દ્રવ્ય પર્યાયમાં ઘટવત થતી નથી.
ત્યાગ ઉપાદાન શક્તિ બધા માં વ્યાપે છે ને, બધા ગુણોમાં, બધી પર્યાયમાં. એટલે કઈ વધઘટ વિનાનું દ્રવ્ય છે તો વધઘટ વિનાની પર્યાય છે, વધઘટ થતી જ નથી. દ્રવ્ય પર્યાયમાં વધઘટ થતી નથી, અર્થાત દ્રવ્ય પર્યાયમાં પરદ્રવ્યની ઘૂસ પેટ થતી નથી. પર્યાય અપેક્ષા એ થોડું તો વધઘટ છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા પર્યાયમાં વધઘટ ન દેખાય એમ કે છે. ચિત્ત હોયનો જવાબ છે કે પર્યાયમાં જોશો તો વધઘટ દેખાય છે, શુદ્ધિની વૃદ્ધિ અશુદ્ધિની હાનિ એ દેખાય છે પર્યાય અપેક્ષાએ, પર્યાય ધર્મથી જોતા ભેદથી. પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દઈને જોતો જો દ્રવ્યમાં વધઘટ દેખાતી નથી તો પર્યાયમાંય વધઘટ ન દેખાય, કેમ કે પર્યાયનો ભેદ દેખાતો નથી, અભેદ આત્મા જ દેખાય છે. પર્યાય ધર્મથી વધઘટ છે પણ દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે, દ્રવ્યની સન્મુખ જઈને તો દ્રવ્યની સન્મુખ જે પર્યાય થઈ ગઈ અંદરમાં તો એમાંય વધઘટ નથી ને ઓમાંય વધઘટ નથી. વધઘટ વિનાની વસ્તુનો અવલંબન લેતા વધઘટ પર્યાયમાં દેખાતી નથી એમ. આનંદ મૂર્તિને જે પર્યાય જાણે છે એ પર્યાયમાં આનંદ છે, તો વધઘટ વિનાની વસ્તુ જુએ તે પર્યાયમાં રહી છે એમ. એવી વાત કહી છે અભેદથી, ભેદથી જોતો વધઘટ છે. પ્રમાણ દ્રવ્ય પર્યાય બેને જુદા પાડો તો પર્યાયથી જોતો વધઘટ દેખાય છે, પણ પર્યાયનું લક્ષ્ય જયારે વધઘટ વિનાની વસ્તુ ઉપર જાય છે ત્યારે પર્યાયમાં વધઘટ થાય તો વધઘટ વિનાની વસ્તુ દ્રષ્ટિમાં નથી આવી એમ થઈ એમ કહેવા માંગે. દ્રવ્ય પર્યાયમાં વધઘટ નથી એનો અર્થ કે પર્યાય જયારે વધઘટ વગરની વસ્તુ ટંકોત્કીર્ણ વિષય કરે છે ત્યારે પર્યાયમાં પણ વધઘટ દેખાતી નથી, અને જો પર્યાયમાં વધઘટ દેખાય છે તો એને દ્રવ્ય વધઘટ વાળું જોયું, વધઘટ વિનાનું જોયું એમ કે છે. એ વાત સૂક્ષ્મ છે. અભેદ જે પર્યાય થાય એ કોના લક્ષ્ય થઈ કે વધઘટ વિનાની વસ્તુ છે એના લક્ષ્ય પર્યાય પ્રગટ થઈ, તો એ પર્યાય જેનું અવલંબન લે છે એમાં વધઘટ નથી તો પર્યાયમાં વધઘટ ક્યાંથી દેખાય? એમ કહેવા માંગે. એટલે પર્યાય થી ન જો, દ્રવ્ય થી પર્યાય ને જો, દ્રવ્ય દ્રષ્ટિ કરીને પર્યાય ને જો એમ કહે છે. દ્રવ્ય દ્રષ્ટિ છોડીને પર્યાય ને જોઈશ તો વધઘટ દેખાશે, તો સમૂહ નિદ્રા દેખાશે. આમાં વિતરાકતા છે, આમાં વિતરાકતા સિદ્ધ કરવી છે. આત્માનું જ્ઞાન જાણતું જેમાં વધઘટ થાય છે, પર્યાયની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ થાય છે, એ આત્મજ્ઞાનનો વિષય જ નથી. એવી અપૂર્વ વાત કરે છે. વધઘટ થાય છે પર્યાય ને જ્ઞાન જાણતું જ નથી. જે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, જે ગુણને સમજી ગયા, એ જ્ઞાન નથી, એને આત્મા જાણતો નથી. એને આત્મદ્રવ્યને જાણવાનો છોડીને એને જાણવા જતો જ નથી. બુદ્ધિગોચર ગુણને જાણવા જતો નથી. પર્યાયમાં સંવર્જરા થાય છે, જાણવા જતો નથી. કેટલા ભેદ ભેદ છે ને બુદ્ધિગોચર નવતપના ભેદ એટલું સામાન્ય છે કે જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય, વધે અને પૂર્ણ થાય, એટલું જ જ્ઞાન નો વિષય છે. આમાં શું છે કે લક્ષ ફરી જશે, લક્ષ ફરી જશે, જોખમ છે, કોઈ વખતે દ્રષ્ટિ ફરી જશે. પણ જેને એમ ખ્યાલ આવી ગયો કે આ બુદ્ધિગોચર વિષય છે, જ્ઞાન ગોચર નથી, એ બેન કોઈ દી અચક નહીં આવે, પડે નહીં, કેવું જ્ઞાન થઈ જશે. આત્માનું જ્ઞાન આત્માને છોડી દે, બુદ્ધિ ગોચર ગુણને જાણવા જતો નથી. તો પોતાનું સ્થાન છોડી અને લોચ ચુંબકમાં ખેંચાઈને જાય છે, પણ આ અહીંથી છૂટીને અહીંયા પર્યાયની સન્મુખ થતું નથી. જ્ઞાન દ્રવ્યની સન્મુખ કોણ છોડતું નથી ને પર્યાયની સન્મુખ થતું નથી. અને પર્યાયની સન્મુખ થયેલું એ જ્ઞાન છે, પરી આત્માનું જ્ઞાન નથી. સાધક છે ને બેન, એને લીધું, બુદ્ધિ ગોચર છે એટલું તો લીધું. બુદ્ધિ ગોચર હોવા છતાં જ્ઞાન ગોચર નથી, અલૌકિક વાત કરી નાખી છે. બુદ્ધિ ગોચર તો રાખ્યું, જ્ઞાન ગોચર કેમ નથી? કે એનું લક્ષ નથી, જાણવા જતો નથી. આવું સ્વરૂપ હોવા છતાં મૂંડ જીવ ઉપશમ ને પામતો નથી ને કહે છે કે હું સંવનિજરા ને જાણું છું. સંવનિજરા જ્ઞાન મુક્તિ નથી, સંવનિજરા જ્ઞાન મુક્તિ નથી,
નહીં બરાબર, સંવનિજરા
જ્ઞાન મુક્તિ નથી. જ્ઞાનમાં વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. વસ્તુ સ્વભાવ જે જ્ઞાન છે આત્માનું, એ સંવર્ણ નિજરા જ્ઞેય છે એમ ઉત્પન્ન કરી શકતું નથી. એ ક્યારે ઉત્પન્ન કરે? કાંઈથી જ્ઞેય પણ છૂટી જાય તો એ જ્ઞેય થાય. સૂક્ષ્મ વાત છે, અહીંયા નાયક ભાવ નહીં છૂટે
તો ઈગ નહીં થાય,
તો ઈગ નહીં થાય.
પણ એમ તો
અતિ સૂક્ષ્મ છે, આ ઠેઠ ની વાત છે, કેટલું કઈ પ્રબુદ્ધિ આવે એ વાત છે. એવી સુંદર વાત મૂકી કે બુદ્ધિ ગોચર ગુરુ ને જાણવા જતો નથી. એટલે ગુરુ સ્થાન ના ભેદો ને કે પર્યાય ને ભેદો ને જાણવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય. તો એ જ્ઞાન ક્યાં રહ્યું? જેના લક્ષ્ય રાગ ઉત્પન્ન થાય એના લક્ષ્ય જ્ઞાન થાય, જેના લક્ષ્ય જ્ઞાન થાય એ જ્ઞાન નો વિષય, જેના લક્ષ્ય રાગ ઉત્પન્ન થાય એ વિકલ્પ ઉત્પન્ન થાય એ જ્ઞાન નો વિષય. આવી ચર્ચામાં મન લગાય છે. જ્ઞાન નો વિષય બુદ્ધિ ગોચર ગુણ ને ગ્રહવા જાય છે, બુદ્ધિ ગોચર ગુણ ને ગ્રહવા જાય છે, શિવ બુદ્ધિ ને છોડી અજ્ઞાનીને સમજાવે છે. આ દસ ગાથા એ અજ્ઞાનીને સમજાવે છે અને જ્ઞાની થઈ જાય પછી તો એને એવી મજા આવે છે. વિશ્વમાં બુદ્ધિગોચર ગુણ મારા જ્ઞાનનું નહીં થાય, વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. બીજા બોલમાં એમ કહ્યું વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકે, પેલા બોલમાં વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થતો નથી. એટલે બુદ્ધિ ગોચર ગુણ થી અહીં જ્ઞાન થતું નથી. બીજા બોલમાં કે છે બુદ્ધિ ગોચર ગુણ જ્ઞાન નું જ્ઞેય થતું નથી એમ કહ્યું. એક અભેદ સામાન્ય ટંકો જ્ઞાન નું જ્ઞેય કહે છે. મને તો તીર્થંકર ભગવાન ની વાત બહુ છે, બહુ થઈ જાય છે, સાચી વાત છે. કારણ કે અભેદમાં ભેદ કરીને સમજાવવું જોઈએ. અભેદમાં ભેદ તો ખટકે ને પછી તો એ તો ધ્યાનમાં લીન કરવા માટે નીકળે જ નહીં, કોઈને સમજાવવા માટે ગયા છે. આ બુદ્ધિ ગોચર ગુણને ગ્રહવા જતો નથી, બુદ્ધિ ગોચર ગુણને એટલે ભેદ ને ગ્રહણ કરવા જતો નથી. અભેદ ને છોડે તો એને ઉપયોગ જાણે. એક જ્ઞાન ઉપયોગ ગુણ ભેદ ને જાણે છે અને એક જ્ઞાન નો ભાવ અભેદ ને જાણે છે. એક સાથે બે ક્રિયા છે સાધક. વેદને નિશ્ચયથી જાણે ને વ્યવહારે ગુણભેદને જાણે એમ ન લેવું, એમ ન લેવું, એમ નથી એટલું લેવું. એ સાધક છે એવો જ્ઞાન પૂરું નથી હોય ત્યાં સુધી પોતાના જ્ઞાનમાં અભેદને તો જાણે છે પણ એક ઇન્દ્રિય જ્ઞાનનો ભેદ પડે છે જાણે છે બસ. પણ એ પણ ઇન્દ્રિય જ્ઞાન પણ ભેદ ને આત્મા પણ એ નથી જાણતો, પરદેવ પણ એ જાણે સાત તત્વ નો સમૂહ પરદેવ છે. કોને જાય કોને ચાલ્યું બુદ્ધિનો વિષય છે, આત્માનો વિષય નથી. પરને પર પણ જાણવું એ જ્ઞાન નો વિષય નથી બેન. ચમત્કાર છે. તમે કઈ ગુણી ને જાણે કે ગુણ ને જાણે, ગુણી ને જાણવાનું છોડે તો એને જાણે. એમ કે છે કે એ તો છોડતો નથી એને જાણવાનું. આત્મા પોતાના સ્થાન થી છૂટીને જેમ ઓલી સોય છૂટીને વાં જાય, એમ આ જ્ઞાન એ છૂટી ગયું છે. આથી છોકરી ની આ જતો નથી. ગુરુદેવે કહ્યું કે પરને જાણતો નથી. ઉપયોગ કોની વાત કરી? આ
બહુ સરસ, બહુત અચ્છા.
પરને જાણતો જ નથી બેન ને, પરદેવી ને તો ઉપયોગ કરી વાત કરી. એકદમ માર્મિક વાત કહી. જો તું ઉપયોગ કરીને જાણીશ ને તો જ્ઞાન નહીં રહે. જાણે છે બીજો તને બતાવ્યો, તને બતાવ્યું બુદ્ધિ ગોચર છે, બસ પતી ગઈ વાત. જ્ઞાન ગોચર નથી. બુદ્ધિ ગોચર કહીને શું કહ્યું? જ્ઞાન ગોચર નથી એમ કહ્યું હોત તો ચોખ્ખું ન થાત. બુદ્ધિ વગર ના છે બધા જીવ, પણ ભાવ ઇન્દ્રિય નો તો અભાવ છે. બધા શાસ્ત્ર પોકાર કરે છે ભાવ ઇન્દ્રિય નો આત્મા અત્યંત ભિન્ન છે, સરુતા ભિન્ન, એમ રાગ ભિન્ન છે. એમ બીજો બીજાને જાણે છે, બસ વ્યવહાર નો અર્થ એ ને, બીજો બીજાને જાણે. ચાલો હાલ બહુ બધે છે. દેવાસી પાના પર છે ને, તો દીક્ષાનું આવી ગયું. પછી આ ભગવાન આત્મા ચિડાન પર પૂજાથી છે એ આવી ગયું. પછી ભાઈ અપૂર્ણ શુદ્ધ ને પૂર્ણ શુદ્ધિ આવી
ગયું? અપૂર્ણ શુદ્ધ પર્યાય છે તે ઘટવાદ રહીત આખા પૂર્ણ દ્રવ્ય ને સિદ્ધ કરે છે.
બોલો. એટલે કે એ પર્યાય વધઘટ વગર માં ભળી ગઈ છે. વધઘટ વગર માં જે ભળી જાય એમાં વધઘટ ના હોય. વધઘટ થી જુદી હોય તો વધઘટ દેખાશે. જો જુદી દેખશો તો વધઘટ દેખાશે.
કેમ કે શક્તિ એવી નથી,
એવી શક્તિ નથી,
થાય એવી શક્તિ નથી, ને એવું શક્તિવાન દ્રવ્ય નથી, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા જે પરિણમન થાય છે, પરિણમન એવું નથી.
એવું નથી, વધઘટ વગરનું છે.
વધઘટ વગરનું જ છે.
વધઘટ વગરમાં ભળીને જે પર્યાય થાય એ વધઘટ વગરની થાય. વધઘટ વગરનું દ્રવ્ય છે એને એને એમાં ભળે નહીં અને પર્યાય જુદી દેખશો તો વધઘટ દેખાશે.
દેખાશે તો શક્તિ નહીં દેખાય, શક્તિવાન દ્રવ્ય નહીં
દેખાય, કાંઈ નહીં દેખાય,
પરિણામ નહીં
દેખાય. ભળેલી દેખ પર્યાય ને વધઘટ વિના નું દ્રવ્ય એમાં ભળેલી જોઈને આ વિષય આ છે ને આ પર્યાય સહિત નો દ્રવ્ય ની અત્યારે વાત ચાલે છે આ દ્રષ્ટિ પૂર્વક જ્ઞાન જેને પ્રગટ થાય ઈ જ્ઞાની આમ જાણે છે એમ કે છે વધઘટ વિનાની વસ્તુમાં કરી પડી ગઈ અને પછી તમે કહો કે એમાં ગઈ છતાં એમાં વધઘટ ક્યાં કરે છે તો તમે દ્રવ્ય જોયું નથી બહુ બુદ્ધિગમ્ય વિષય છે અનુભવ થી ચિત થાય પણ પેલા અનુભવ પેલા પણ આવું સ્વરૂપ છે ખ્યાલમાં આવી શકે છે જ્ઞાની ના વચન ના યોગે
કદાચ જોવી હોય ને તો દ્રવ્યમાં ભણેલી જોવી
ભણેલી જોઈ
દ્રવ્ય દ્રષ્ટિ કરી દ્રવ્યમાં
ભણેલી કુલમિલ કુલમિલ
એક વસ્તુ એક રસ
એક રસ
એક ઈ ચીજ હે સબ
એક ઈ ચીજ હે દ્રવ્ય એક અને દ્રવ્ય એક દ્રવ્ય અખંડ દ્રવ્ય અખંડ
બે અખંડ નથી એક જ અખંડ છે
સિદ્ધ પરમાત્મા નો આ સ્વરૂપ છે ભળેલી નથી દેખાતી જુદી દેખાય ભેદ ઉપર દ્રષ્ટિ છે ભેદ ઉપર દ્રષ્ટિ થી વધઘટ દેખાશે અભેદમાં વધઘટ નથી તો અભેદ એમાં થઈ એ વધઘટ ક્યાંથી હોય એમ કેવા માંગે છે ગુરુદેવ
હું બીજા અભેદની જ વાત કરું છું ઓલામાં તો છે જ નહીં
છે ને બીજા અભેદમાં પણ ભળી ગઈ જો તો જેમાં ભળે એવું થઈ જાય એ વધઘટ વગરની વસ્તુ તો પડીએ પણ કે સંભળી ગયા કે સંભળી ગયા નો અભાવ થઈ ગયો યસ હા પ્રગટ થઈ કે ના અભાવ થઈ ગયો અભાવ ઊંચા પ્રકાર ઘણો ઊંચો પ્રકાર છે આગળ વાંચો.
પણ જે અપક્ષ પર્યાય છે તે ઘટવાદ રહીત આખા પૂર્ણ દ્રવ્ય ને સિદ્ધ કરે છે. તેથી એક પર્યાય ને પણ ન માનો તો આખું દ્રવ્ય સિદ્ધ નહીં થાય.
અમૃત છે મજ્જન થઈ જાય છે. અનંત પર્યાય નો પિંડ તે દ્રવ્ય, અનંત ગુણ નો પિંડ તે દ્રવ્ય ન લીધો અહીંયા. એ તો હે, તો વરાકીને પ્લસ કરે છે. સમજાય એટલું સમજો બાપુ.
સુખ સંવાદ આવે ત્યારે ગુરુદેવ એમ જ થઈ જાય. સમજાય એટલું
સમજો ભાઈ.
કેવું છે
સમજાય એટલું સમજો. હા, સૂક્ષ્મ વાત છે. પ્રગટ ન થાય. શું વાત, મારી તો જોઈ છે સુવર્ણ નિદ્રા. જોઈ છી તો નહીં મળે, દ્રવ્ય જોઈ છી તો મળી જશે. ખ્યાલમાં આવે તેવું છે. આના પછી અગુર લઘુ ગુણ નામની શક્તિ નું સૂક્ષ્મ વર્ણન આવશે. તેનું સ્વરૂપ તો કેવડી ગમ્ય કહ્યું છે. આગળ વાંચો.
પર્યાય નહી પણ ભરિતાવસ્થ એટલે નિશ્ચય શક્તિ થી પરિપૂર્ણ ભરપૂર ભરેલો અવસ્થિત છું. આવી ઘટવદ રહીત અનંત શક્તિ થી પૂર્ણ ભરપૂર સહજ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ છું. પ્રભુ હું છું, લ્યો આ બંધના નાશ માટેની ભાવના કહી છે.
સંવંત
આ એ તો દ્રષ્ટાંત છે. એવું છે
ના કહે કે નીચે અહીં કહે છે,
અહીં કહે છે કે ત્રિકાલી દ્રવ્યમાં કમી વૃદ્ધિ થતી નથી. એવો હું ત્રિકાલ નિર્વિકલ્પ અભેદ ઉદાસીન છું. ધર્મીજી એમ ભાવે છે કે નિત્ય નિરંજન શુદ્ધ ચિરાત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વિકરાગ સહેજાનંદ રૂપ સદાય અનુભૂતિ માત્ર થી જાણવામાં આવે છે એવો હું સ્વ સંવેદ્યમાન પૂર્ણ છું. રાગ દ્વેષ મોહથી રહિત દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મથી રહિત પંચેન્દ્રિયના વિષય વ્યાપારથી ને મન વચન કાયના વ્યાપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાન રસ આનંદ રસ ચારિત્ર રસ શ્રદ્ધા રસ શાંત રસ એમ અનંત ગુણોના રસથી ભરીચ પૂર્ણ એક હું છું. જુઓ આ ભાવના. રવચન સારમાં નય અધિકારમાં અધિકાર આવે છે કે હું પોતાથી અશૂન્ય છું, પૂર્ણ છું અને પરથી શૂન્ય છું. શું કીધું આ? કે હું પરથી આગાધી વિકારથી શૂન્ય છું, શુવાશુ ભાવથી હું શૂન્ય છું, હું સર્વ વિભાવ પરિણતિથી રહિત છું. હવે આમ છે છતાં લોકો તો શુભ ભાવથી કલ્યાણ થવાનું માને છે, પણ ભાઈ તારી એ માનતા ખોટી છે. કેમ કે શુભ ભાવ છે તે બંધ રૂપ છે, બંધ નું કારણ છે, અને ભગવાન આત્મા તેનાથી શૂન્ય છે. આ લોકમાં નિગોધ થી માંડી સિદ્ધ પર્યતના સર્વ જીવો નિજ સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે ને પરથી શૂન્ય છે. યુગોધી દશાના કાળે કે સિદ્ધિ દશાના કાળે સર્વ અવસ્થાઓમાં એ ધ્યાયક પ્રભુ ભગવાન આત્મા નિજ ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે ને પરથી શૂન્ય છે. ભાઈ, દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ એવો ને એવો છે, તેમાં કદી ઘટવા થતી નથી. આહા, અનંત અનંત કેવળ જ્ઞાનની ને સિદ્ધ દશાની પર્યાયો પ્રગટી જાય તો એ દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો જ ઘટવત રહિત રહે છે. આમ સ્વરૂપ થી પ્રત્યેક આત્મા નિર્વિકલ્પ ભરિતા અવસ્થ પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ છે. આવો પૂર્ણ નિજ સ્વભાવ છે તેને સ્વીકારી તેના આશ્રય પરિણમતા શુદ્ધતા અને પૂર્ણ શુદ્ધતા પ્રત્યે છે. આનું નામ ધર્મ છે. સમયસારની 34મી ગાથામાં આવ્યું છે કે આત્માને રાગના ત્યાગનું કરતા પણ નામ માત્ર છે. પરમાર્થે આત્મા રાગના ત્યાગનું કરતા નથી, એ તો પોતાના સ્વરૂપમાં જ્યાં રમણતા સ્થિરતા થઈ ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ તો તેને રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ નિજ સ્વભાવથી ભરપૂર ભર્યું છે, તેની પ્રતીતિ કરી સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વરૂપ સ્થિરતા રૂપ આ ચારિત્ર રાગના ત્યાગ સ્વરૂપ છે, તેથી રાગનો ત્યાગ કર્યો એમ નામ માત્ર કહેવામાં આવે છે. પરમાર્થથી રાગનો ત્યાગ કરવો એ વાત આત્માને લાગુ પડતી નથી, કેમ કે પરમાર્થ ભગવાન વ્યાયકમાં રાગના ગ્રહણ ત્યાગ છે જ નહીં. આવા વ્યાયક સ્વભાવને અનુસરીને અવલંબીને જે પર્યાય ચારિત્ર દશા પ્રગટ થાય તે પણ રાગના ગ્રહણ ત્યાગ રહી છે. આ રીતે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે રાગના વિકારના ગ્રહણથી ને ત્યાગથી શૂન્ય છે.
બરાબર.
આવી અલૌકિક વાત ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય નથી, પણ શું થાય? જેનમાં જન્મેલા અમને પણ આની ખબર નથી. આગળ વાંચો. ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા એકલા ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે, તે પરના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. આવો આત્માનું ત્યાગ ઉપાદન શૂન્ય તો નામ ગુણ નામ સ્વભાવ છે. ત્રિકાલી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમતા વિભુ ત્યાગ ઉપાદન શૂન્ય તો ગુણનું પરિણામ પણ થાય છે, જેથી પ્રગટ પર્યાયમાં પરદ્રવ્ય પર ભાવના ગ્રહણ ત્યાગ થતા નથી. પ્રગટ પર્યાય ઘટવત રહિત છે. આ શુદ્ધ પર્યાયની વાત છે, અહીં અશુદ્ધ પર્યાયની વાત નથી. પોતામાં પ્રગટ થતી આવી પર્યાય પૂર્ણ શુદ્ધ હો કે અપૂર્ણ શુદ્ધ હો, તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. સમ્યક દર્શનની પર્યાય હો તો પણ તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે, માટે તે પર્યાયને પણ પૂર્ણ કહેવામાં આવે છે. હવે આવો મારા જ્ઞાન પરમેશ્વરનો વસ્તુ સ્વરૂપ છે. ભાઈ કહ્યું છે ને કે દિન સોઈએ આત્મા અંશ હોઈએ કરણ એ વચન છે.
બુદ્ધિના વિષય ને જ્ઞાન નો વિષય માયનો વ્યવહાર નથી, અજ્ઞાન છે.